जो पार्ला पाठशाला अंतर्गत अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला ना क्लास चाली रहा है, एमा अपने आठमो अधिकार प्रमाण नय अने निक्षेप अधिकार एनी अपने चर्चा चालू करी है। एमा अपने गया क्लास में जे प्रमाण ना भेद प्रभेद है, प्रमाण में बे भेद, प्रत्यक्ष प्रमाण अने परोक्ष प्रमाण, एमा लास्ट क्लास में अपने प्रत्यक्ष प्रमाण नी चर्चा करी हती। आ क्लास में हवे आपणे परोक्ष प्रमाण नी चर्चा करशुं। जो थोड़ू रिविजन करीने आपणे आगळ वधीए छे। आठमू चेप्टर जे छे, आठमू अधिकार, एनो मूळ पर्पस, एनो मूळ इंटेंशन शू छे के पदार्थों ने जाणवाना उपायो कया कया छे, पदार्थों ने केवी रीतना जाणी शकाय छे। तो पदार्थ ने जाणवाना चार उपाय कया कया, चार उपाय कया, लक्षण, प्रमाण, नय अने निक्षेप। बराबर, पदार्थ ने जाणवाना चार उपाय कया, लक्षण, प्रमाण, नय अने निक्षेप। एमा लक्षण कोने कयू? जे अनेक मळेली वस्तुओ माथी कोई एक वस्तु ने जुदी पाड़नार हेतु एवो विशेष गुण, तेने लक्षण कयू। ए लक्षण मा आत्मभूत लक्षण अने अनात्मभूत लक्षण एनी आपणे चर्चा थई गई। अने आत्मभूत लक्षण मा आवता दोषो जेने लक्षणाभास कहेवाय छे, एवा त्रण दोष, अव्याप्ति, अतिव्याप्ति अने असंभव, ए त्रणे दोषोनी चर्चा आपणे विस्तारथी थई। एना पछी आपणे प्रमाणनी चर्चा शुरू करी के पदार्थने जाणवाना जेना व्यू पॉइंट्स, पदार्थने जाणवानी अपेक्षाओ, एक छे प्रमाण ज्ञान अने एक छे नय ज्ञान। बराबर, प्रमाण ज्ञान अने नय ज्ञान। तो प्रमाण ज्ञान कोने कह्युं तुं लास्ट टाइम? जे साचुं ज्ञान छे जेनाथी कोईपण पदार्थ दरेक पड़खाथी जाणीने जाणी होलिस्टिकली जाणी शकाय छे तेने प्रमाण ज्ञान कहेवाय छे। सामान्य अने विशेषात्मक एवा पदार्थना ज्ञानने जे धर्म अने धर्मी बेवने जाणे छे एवा ज्ञानने प्रमाण ज्ञान कहेवामां आवे छे। धर्म अने धर्मी बेवने जाणे छे एटले शुं? के प्रमाण ज्ञान द्वारा कोईपण पदार्थना बधा ज पड़खाने एने कम्प्लीटली होलिस्टिकली जाणी शकाय छे एवा ज्ञानने प्रमाण ज्ञान कहेवाय। એમાં આપણે લાસ્ટ ટાઈમ પ્રમાણ જ્ઞાનના બે ભેદ જોયા હતા, એક છે પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું છે પરોક્ષ પ્રમાણ। હવે પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ કોને કહ્યું હતું? જે જ્ઞાન પદાર્થને આત્માથી સીધું જાણે છે, સ્પષ્ટ જાણે છે, એવા જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે। અને જે જ્ઞાન પદાર્થને આત્માથી સીધું ન જાણતા આ ઇન્દ્રિય અને મનના નિમિત્ત દ્વારા જાણે છે, અથવા ઇન્દ્રિય અને મનથી જાણે છે, વ્યવહારની ભાષા કહીએ તો, એવા જ્ઞાનને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે। તો પ્રમાણના કેટલા ભેદ થયા? પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ। પ્રત્યક્ષ પ્રમાણ કેવું છે? કે જે આત્માથી ડાયરેક્ટ સ્પષ્ટ પદાર્થને જાણે છે। અને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કેવું છે? કે જે આત્માથી ઇન્દ્રિય અને મનના નિમિત્ત દ્વારા પદાર્થને પરોક્ષ રીતે જાણે છે અથવા અસ્પષ્ટ રીતે જાણે છે, એવા જ્ઞાનને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવાય છે। હવે એમાં જો આપણે લાસ્ટ ટાઈમ તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજ એનો પહેલો અધ્યાય સૂત્ર 10, 11 અને 12 એના આધારે આપણે જોયું હતું કે આ પ્રમાણ જ્ઞાનમાં જે જ્ઞાનની પર્યાયોના ભેદ કહીએ છીએ ને, તો સમ્યક જ્ઞાનની પાંચ પર્યાય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન, એ પાંચ પર્યાયમાંથી આદ્ય પરોક્ષમ શરૂઆતના બે જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, એટલે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણવાને કારણે પરોક્ષ જ્ઞાન છે, અને અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન આ ત્રણ જ્ઞાન કેવા છે? અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન આ બે જ્ઞાન આત્માથી ડાયરેક્ટ જાણે છે. કોને જાણે છે? રૂપી પદાર્થને, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિત જાણે છે. એવું હોવા છતાં આત્માથી ડાયરેક્ટ જાણવાથી એ જ્ઞાન સ્પષ્ટ છે, પ્રત્યક્ષ જ્ઞાન છે, માટે તેને વિકલ પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને કેવલ જ્ઞાન કેવું છે? કે છયે દ્રવ્યને એના ગુણ પર્યાય સહિત, ભૂત ભવિષ્ય કાળના પર્યાયો સહિત આત્માથી સ્પષ્ટ જાણનાર એવા જ્ઞાનને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ કેવળ જ્ઞાન કેવું છે? સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? સકલ પ્રત્યક્ષ. એને હવે કોઈ વસ્તુ જાણવાની બાકી રહી નથી, અને બધી જ વસ્તુને આત્માથી પ્રત્યક્ષ જાણી શકે એવું જ્ઞાન એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. જો લાસ્ટ ટાઈમ આપણે એક ટેબલ પણ બનાવ્યું હતું, એ ટેબલ ફરીથી બનાવીએ. જ્ઞાનની બે પર્યાયની આપણે ચર્ચા કરી, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. બરાબર. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન. મિથ્યા જ્ઞાનની ત્રણ પર્યાયો, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. બરાબર. હવે આપણે એમ શું જોયું હતું કે આ નય અને પ્રમાણ, નય અને પ્રમાણ એ બે સમ્યક જ્ઞાનના ભેદ છે. નય અને પ્રમાણ એ બે સમ્યક જ્ઞાનના ભેદ છે. તો આ મિથ્યા જ્ઞાનનો જે પોર્શન છે એને સાઈડ પર કરી નાખ્યો. હવે સમ્યક જ્ઞાનમાં બે ભેદ પાડ્યા, નય જ્ઞાન, પ્રમાણ જ્ઞાન. હવે નય જ્ઞાનને હજી આપણે લેશું પાછળથી. પ્રમાણ જ્ઞાનના હવે બે ભેદ પાડ્યા, પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન, પરોક્ષ પ્રમાણ જ્ઞાન. બરાબર. તો અત્યાર સુધી શું આવ્યું? સમ્યક જ્ઞાન એના બે ભેદ, પ્રમાણ, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ, અને નયને હમણાં સાઈડ પર મૂક્યું. બરાબર. ઓકે. હવે જે પરોક્ષ પ્રમાણ જ્ઞાન છે એના પણ બે ભેદ જોયા, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. અને જે પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન છે એના બે ભેદ જોયા, વિકલ પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન, અને સકલ પ્રત્યક્ષ જ્ઞાન જે કેવળ જ્ઞાન છે તે સકલ પ્રત્યક્ષ જ્ઞાન. બરાબર. જો આ રીતે આપણે ભેદ પ્રભેદ દ્વારા પ્રમાણના બે ભેદ જોયા અને એની ડિટેલમાં ચર્ચા કરી, પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ. હવે જો આપણે શું જોયું હતું કે જે જ્ઞાન આત્માથી ડાયરેક્ટ જાણે છે અને સ્પષ્ટ જાણે છે એવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. હવે પ્રત્યક્ષ જ્ઞાનમાં બે ભેદ પાડવામાં આવ્યા છે. જો પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 40 છે, પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાનના બે ભેદ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. ખરેખર તો પારમાર્થિક પ્રત્યક્ષ જ પ્રત્યક્ષ જ્ઞાન છે, અને સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે કહ્યું છે એ ખરેખર તો પરોક્ષ જ્ઞાનનો ભેદ છે. ફરીથી, પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાન છે તે જ ખરેખર પ્રત્યક્ષ જ્ઞાન છે. ખરેખર જે સામ વ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો પરોક્ષ જ્ઞાનનો ભેદ છે. પણ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કોને કહેવાય? કે જેવી રીતના જો આ માઉસ છે, એ માઉસ મારા હાથમાં પ્રત્યક્ષ છે કે નહીં? જાણે હું આંખેથી એને જોઈ રહ્યો છું કે નહીં? મારી સામે સાક્ષાત સ્પષ્ટ હું એને જાણતો હોઉં એવું આપણને ભાસે છે, એવું આપણને ભાસે છે. ખરેખર સ્પષ્ટ જાણતા નથી, ખરેખર ચક્ષુ ઇન્દ્રિય દ્વારા તે માઉસ જણાવવાને કારણે એની ફક્ત ફ્રન્ટ સરફેસ જ આપણને દેખાય છે. એની બેક સરફેસ પર કોઈ ડાઘ હોય તો દેખાતો નથી, અંદર કોઈ ઇલેક્ટ્રોનિકમાં કંઈ ગડબડ હોય તો દેખાતી નથી, ખાલી ઉપર છલ્લું બધું દેખાય છે, પણ એ ઉપર છલ્લું પણ જાણે એટલું સ્પષ્ટ દેખાય છે કે જાણે આત્માથી ડાયરેક્ટ સ્પષ્ટ ન જાણ્યું હોય એવું ભાસ થાય છે. હા, એવો ભાસ થાય છે. માટે ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય આદિ ઇન્દ્રિય અને મન દ્વારા જે સામે પ્રત્યક્ષ રાખેલી વસ્તુ હોય એને સ્પષ્ટ જાણતું જ્ઞાન, એને સામ વ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. છે તો એક પરોક્ષ જ્ઞાનનો ભેદ, કેમ કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન દ્વારા જાણવામાં આવેલી વસ્તુ છે. એવું હોવા છતાં તેને પ્રત્યક્ષ સમાન વ્યવહારિક ભાષામાં, લૌકિક ભાષામાં તેને પ્રત્યક્ષ સમાન જાણીને તેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એવો ઉપચાર છે, બરાબર. અને પારમાર્થિક પ્રત્યક્ષના તો વિકલ્પ પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ એ ભેદ આપણે જોયા છે. ચાલો હવે આજે આપણે આગળ વધશું. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 46, પરોક્ષ જ્ઞાન કોને કહે છે. આપણે લાસ્ટ ટાઈમ 45 સુધી જોયું હતું, આજે 46 જોઈએ. પરોક્ષ જ્ઞાન કોને કહે છે? પરોક્ષ જ્ઞાન કોને કહે છે? જો, જે જ્ઞાન નિમિત્તના સંબંધે પદાર્થને અસ્પષ્ટ જાણે છે તેને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. જો, કેટલી કન્ડિશન મૂકી કે પહેલા તો એ જ્ઞાન નિમિત્તના અપેક્ષાએ, નિમિત્તના સંબંધે જાણે છે. નિમિત્તના સંબંધે એટલે આ ઇન્દ્રિય અને આ મન, એના નિમિત્તથી તે જ્ઞાન જાણે છે. જો આપણે વર્તમાનમાં સંગી પંચેન્દ્રિય મનુષ્ય છે ને, આ પંચમ કાળમાં આ મનુષ્યની કેવી અવસ્થા છે? કેવી અવસ્થા છે? ત્યાં ચક્ષુ ઇન્દ્રિય વ્યવસ્થિત હોય તો આ ચક્ષુથી જોવાનું જ્ઞાન થાય છે. જેવી રીતના સમજો આપણને આંખમાં કંઈક નંબર આવી ગયા હોય, નંબર અથવા મોતિયો આવી ગયો હોય, તો આંખેથી બરાબર દેખાતું નથી, નથી દેખાતું કે નહીં? અરે એ જવા દો. આંખની સામે એક ખાલી આમ વિકાર કંઈક આવી જાય, આંગળી જેવું કંઈક આવી જાય, તો આંખ આપણી બંધ થઈ જાય છે. આંખ બંધ થઈ જતા એ ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનું જ્ઞાન થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? આ વર્તમાનમાં, વર્તમાનમાં નહીં, આ જે મનુષ્ય પર્યાય જે છે એ મનુષ્ય પર્યાયના મતિશ્રુત જ્ઞાનની આવી જ લિમિટેશન છે કે જે આ પાંચ ઇન્દ્રિય જે છે, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, આ ગ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય, એની સમક્ષ પદાર્થ જ્યારે આવે તો જ એ પદાર્થ જાણી શકાય છે. બોલો, કઈ ગરમ વસ્તુ પડી હોય રસોડામાં, હવે આપણે જ્યાં સુધી એને સ્પર્શ ન કરીએ હાથેથી, તો ગરમ છે કે કેવી રીતના ખબર પડે? નથી ખબર પડતી ને. કેમ નથી ખબર પડતી? કેમ કે એ ગરમીનું સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન એ જીવને મતિશુદ્ધ જ્ઞાનમાં એવું જ પરોક્ષ જ્ઞાન છે કે જ્યાં સુધી હાથને સ્પર્શાતું નથી ત્યાં સુધી ખબર પડતી નથી કે ગરમ છે કે ઠંડુ છે કે કેવું છે. આપણે ગરમ પાણી કરીએ નાવા માટે તો હાથ ડૂબાડીને જોઈએ છે ને કે કેટલું ગરમ છે, કેટલું ગરમ છે કેવી રીતના ખબર પડે છે? જ્યારે તે પાણી હાથને સ્પર્શ કરે છે, હાથને સ્પર્શ કરતા જ આપણને એની ગરમાશ અથવા એની ઠંડકનો જ્ઞાન થાય છે. બોલો, એ પાણી સામે પ્રત્યક્ષ પડ્યું છે કે નહીં? અહીંયા આપણે સમજો બાથરૂમમાં એન્ટર થયા તો સામે ડોલમાં પ્રત્યક્ષ પડ્યું છે કે નહીં? હવે બાલ્ટીમાં પડેલું પાણી આપણે આંખેથી જોઈએ છે, આપણી સામે છે, પણ તો પણ એને સ્પર્શનું જ્ઞાન થતું નથી. તો ક્યારે થાય છે? કે જ્યારે એમાં હાથ ડૂબાડીએ ત્યારે. ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે સમજો કર્ણેન્દ્રિયથી આ ઘણી બધી વસ્તુઓ સંભળાય છે. જેવી રીતના પક્ષીઓના ટહુકા સંભળાય છે ને આપણને, હવે પક્ષીઓનો અવાજ જે સંભળાય છે તો કર્ણેન્દ્રિયથી સંભળાય ત્યારે ખબર પડે કે બહાર કયું પક્ષી છે. સમજો આ કાચ બંધ કરી દીધા હોય, બારીઓ બંધ કરી દીધી હોય, એવી બંધ કરી દીધી હોય કે બારીઓ ટ્રાન્સપેરન્ટ છે, એની આરપાર દેખાય છે, પણ અવાજ આવવાનો બંધ થઈ જાય. ખ્યાલ આવે છે ને? હવે બારીઓ ट्रांसपेरेंट होवा छता पेलो पक्षी बाहर बेसीने टवका मारवा छता ज्यां सुधी तेनो अवाज काने संभळातो नथी त्यां सुधी ज्ञान थतुं नथी के कयो पक्षी छे कयो केवो अवाज आवी रह्यो छे। केवानो मतलब शुं छे? वर्तमानमां आ मतिश्रुत ज्ञाननी एवी ज अवस्था छे। थाय छे मतिश्रुत ज्ञान जीवथी, जीवनी पोतानी पर्यायथी। आ एने जीवना ज्ञानने અને આ ઇન્દ્રિયને કઈ સંબંધ નથી, બે એકબીજાથી મ્યુચ્યુઅલી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ વસ્તુઓ છે। આ જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય આ પુદ્ગલના પરમાણુઓનો સમૂહ, એના સિવાય કશું નથી। ખ્યાલ આવ્યો ને? એ પુદ્ગલના પરમાણુઓનો સમૂહ હોવા છતાં જીવના જ્ઞાનને અને ઇન્દ્રિયને મ્યુચ્યુઅલી કાંઈ સંબંધ ન હોવા છતાં વર્તમાનમાં એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બની રહ્યો છે કે જ્યારે જ્યારે તે ઇન્દ્રિયની વ્યવસ્થિતતા હોય ત્યારે ત્યારે જીવને એવું જ્ઞાન થાય છે। બસ આવા જ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। પરોક્ષ જ્ઞાનની શું પરિભાષા કીધી? કે જે નિમિત્તના સંબંધે પદાર્થને જાણે છે। કેવું જાણે છે? પદાર્થને અસ્પષ્ટ જાણે છે। આ ઇન્દ્રિયના નિમિત્તે પદાર્થને જાણનારું જ્ઞાન તેને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। જો પરોક્ષ જ્ઞાનની બીજી પરિભાષા આપી છે ક્વેશ્ચન નંબર 46માં, એ પણ જોઈ લઈએ। જે ઇન્દ્રિયથી સ્પર્શાઈને પ્રવર્તે તથા જે ચક્ષુ અને મન વગેરેથી સ્પર્શે પ્રવર્તે એમ બે પર દ્વારોથી પ્રવર્તે તે પરોક્ષ જ્ઞાન છે। શું કહે છે? જે જ્ઞાન આ ઇન્દ્રિય અને મનના દ્વારથી પ્રવર્તે છે। દ્વારથી પ્રવર્તે છે એટલે કે આ ઘરમાં બારી હોય ને, હવે ઘરની બહાર જોવું હોય તો શું કરવું પડે? બારીમાંથી જોવું પડે ને। ઘરની બહાર જોવું હોય તો બારીમાંથી જોવું પડે છે ને। એવી જ રીતે આ આત્મા, જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા આ શરીરના પ્રદેશોમાં રહેલો છે। હવે એને બહાર જોવું હોય, બહાર જોવું હોય એટલે કે બહારના પદાર્થને જાણવું હોય, મતિશ્રુત જ્ઞાન દ્વારા જાણે છે। પણ એ જ્ઞાન કેવી રીતના પ્રવર્તે છે? કે આ ઇન્દ્રિયના દ્વાર દ્વારા। અહીંયા શું કીધું? જે ચક્ષુ અને મન એના વગર સ્પર્શે પ્રવર્તે છે એટલે ઇન્દ્રિયના દ્વારથી, બે દ્વારોથી પરોક્ષ પ્રવર્તે છે। આ ઇન્દ્રિય અને મનના દ્વારથી એ જ્ઞાન બાહ્ય પદાર્થને જાણે છે અને એનાથી પદાર્થને અસ્પષ્ટ જાણે છે। એવા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। એ જ્ઞાનને પરોક્ષ કેમ કહ્યું? કેમ કે એ જ્ઞાનની એવી જ પરાધીનતા છે કે જાણે છે તો આત્મા પોતાથી, પણ જે આ ઇન્દ્રિય અને મનના દ્વાર છે ને, એની વ્યવસ્થિતતા ન હોય તો એ જ્ઞાન પાછું થતું નથી, અથવા તો અસ્પષ્ટ જ્ઞાન થાય છે। માટે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। જો આગળ જોઈએ છે પરોક્ષ જ્ઞાનના કેટલા ભેદ, ક્વેશ્ચન નંબર 47, પરોક્ષ જ્ઞાનના કેટલા ભેદ? તો જો અહીંયા તત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું હતું ને, આદ્ય પરોક્ષમ, જે જ્ઞાનની પાંચ પર્યાય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એમાંથી આદ્ય એટલે આગળના બે પરોક્ષ જ્ઞાન છે। એટલે કયા જ્ઞાન? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ બે પરોક્ષ જ્ઞાન છે। કેમ પરોક્ષ છે? કેમ કે આ બે જ્ઞાન જ ઇન્દ્રિય અને મન દ્વારા જાણે છે, ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણે છે। અવધિ જ્ઞાન ને મન પર્યાય જ્ઞાન તો આત્માથી સીધા જાણે છે, આવે છે ને કે ઇન્દ્રએ ઉપયોગ મૂક્યો સ્વર્ગમાંથી, તો એને ભરત ક્ષેત્રમાં તીર્થંકર બાળ તીર્થંકરનો જન્મ, જણાય છે, ખ્યાલ આવે છે ને? તો ત્યાં સુધી કઈ ચક્ષુ ઇન્દ્રિય તો પહોંચતી નથી, કર્ણેન્દ્રિય તો પહોંચતી નથી, તો કેવી રીતના જાણ્યું? કે આત્માથી અવધિ જ્ઞાનથી ડાયરેક્ટ જાણે છે. તો એવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પણ આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન કેવું છે? આ આપણું મનુષ્યનું જ્ઞાન કેવું છે? કે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જાણે છે, એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જો ક્વેશ્ચન નંબર 47 નો આન્સર, તેના બે ભેદ છે. કોના? પરોક્ષ જ્ઞાનના કેટલા ભેદ છે એ ક્વેશ્ચન હતો. તો તેના બે ભેદ છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જો હવે થોડું રેફરન્સ પણ આપ્યું છે કે મતિ શ્રુતાદિના પાંચ પ્રમાણ જ્ઞાન સંબંધમાં જુઓ ક્વેશ્ચન નંબર, આપણે પહેલા જે બીજો અધિકાર ભણીને આવ્યા છે એ બીજા અધિકારમાં 160 અને 161મો ક્વેશ્ચન, અને ત્રીજો પર્યાય અધિકાર એમાં 267 થી 270, આ બધા ક્વેશ્ચનમાં આપણે આ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની ચર્ચા પહેલા કરી આવ્યા છે, એટલે એનું રેફરન્સ અહીંયા ફરીથી આપ્યું. જો આગળ તમારે જોવું હોય તો 266 થી 270 સુધીના જે ક્વેશ્ચન્સ છે એમાં મતિ જ્ઞાનના ભેદ પ્રભેદોની ચર્ચા કરવામાં આવી છે. કયા ભેદ પ્રભેદ છે? મતિ જ્ઞાનના સ્મૃતિ, પ્રત્યભી, તર્ક, અનુમાન, બરાબર. ક્રમની અપેક્ષાએ અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, આ બધા જ્ઞાનમાં મતિ જ્ઞાનના જે બે ભેદ છે, પરોક્ષ જ્ઞાન અને સામ વ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન, બરાબર, એની આખી ચર્ચા આપણે પહેલા કરીને આવ્યા છે. એ ત્યાંથી પણ તમારે ડિટેલમાં જોવું હોય તો જુઓ. હવે જો મારે તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજમાંથી એક રેફરન્સના આધારે આ પરોક્ષ જ્ઞાનના ભેદ પ્રભેદ થોડા સમજાવવા છે, જો પહેલો અધ્યાય છે એનું સૂત્ર નંબર 11, અને આમાં ગુજરાતી ગ્રંથમાં પાનું નંબર 42. રામજી બાપુજીની ટીકા છે તત્વાર્થ સૂત્ર. જો શું કહે છે શાસ્ત્રમાં, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ મતિ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. કોઈ પદાર્થને જાણનારું મતિ જ્ઞાન, તો મતિ જ્ઞાનમાં ક્રમ અનુસાર ચાર ભેદ પડે છે ને, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. જેવી રીતના કોઈ અંધારામાંથી કોઈ વ્યક્તિ આવતું હોય તો સૌથી પહેલા એક અવગ્રહ એટલે સામાન્ય પ્રતિભાસ થાય છે કે આ કોણ છે, આ કંઈક છે, ખ્યાલ આવે. પછી એમાં ઈહા, ઈહા એટલે એવું જાણવાની ક્યુરિયોસિટી જેવો પ્રશ્ન ઊભો થવો કે આ કોણ છે, આ શું વ્યક્તિ છે, કોઈ લાઇટનો ખંભો છે, કોઈ સાયકલ છે, શું છે આ, એવું જાણવાની ક્યુરિયોસિટી રૂપ પ્રશ્ન ઊભો થવો એને કહેવાય ઈહા જ્ઞાન, બરાબર. એનાથી આગળ હવે પદાર્થને વિશેષ જાણતા નક્કી કર્યું કે ના ના આ ખંભો નથી, આ સાયકલ પણ નથી, આ તો કોઈ વ્યક્તિ જ લાગે છે. અને વ્યક્તિ લાગે છે તો કેવું છે કે ભાઈ આ વ્યક્તિ તો આપણો ફલાણ ને ફલાણું, કોઈ દેવદત્ત આદિ કે ઇત્યાદિ કોઈ પણ વ્યક્તિ છે, એમ કરીને દ્રઢતાપૂર્વક નિશ્ચય કરવો તેને અવાય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ નિશ્ચય એટલો પાક્કો થઈ જવો કે એને ધારણામાં બેસી જવું કે કાળાંતરે પણ એને યાદ રહેવું કે હા ઓલા દિવસે આવી રીતના દેવદત્તને મેં જોયો હતો, આવા જ્ઞાનને ધારણા જ્ઞાન કહેવામાં આવે છે. તો હવે આ ચારે પાયામાં, આ ચારે પાયામાં મતિ જ્ઞાનથી જાણ્યું તો ઇન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ જાણ્યું ને, પ્રત્યક્ષ જાણ્યું તો કહેવાની પદ્ધતિ છે, ઇન્દ્રિય દ્વારા જાણ્યું એ કહેતા જ પરોક્ષ જ્ઞાન થઈ ગયું કે નહીં, ખ્યાલ આવે છે કે નહીં. પણ વ્યવહારિક ભાષામાં, લૌકિક ભાષામાં જાણે કે એ પર્સનને, દેવદત્તને પ્રત્યક્ષ આંખેથી મેં જોયો હતો તે દિવસે, એવું એક કહેવાની જે પદ્ધતિ છે, માટે એવા મતિ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. વ્યવહારમાં જે પ્રત્યક્ષ સમાન છે સામ વ્યવહારિક व्यवहार में प्रत्यक्ष समान छे एवा परोक्ष ज्ञान ने साम व्यवहारिक प्रत्यक्ष कहेवामां आवे छे। बराबर, जो आ तो थयो एक भेद जे साम व्यवहारिक प्रत्यक्ष ते। हवे जो आगळ श्रुत ज्ञान में त्रण प्रकार पड़े छे, संपूर्ण परोक्ष, अंशे परोक्ष अने परोक्ष नहीं पण प्रत्यक्ष। जो शू कहे छे ध्यान थी सांभळो, जे मतिश्रुत ज्ञान ने अपने परोक्ष ज्ञान कया, ए परोक्ष ज्ञान में पण बे भेद पाड्या। क्यों के पहलू ज्ञान छे साम व्यवहारिक प्रत्यक्ष अने बीजू छे परोक्ष। बराबर, हवे आ जे परोक्ष छे एना त्रण भेद पाड्या। कया त्रण भेद? संपूर्ण परोक्ष, अंशे परोक्ष अने परोक्ष नहीं पण प्रत्यक्ष। जो केवी रीते तो आ वाँची ने शू अपने उदाहरण द्वारा परोक्ष ज्ञान ने समझव। जो पहलू उदाहरण, शब्द रूप श्रुत ज्ञान है परोक्ष ज है, दूर एवा स्वर्ग नरकादि बाह्य विषयों ज्ञान करवा वालू विकल्प रूप जे ज्ञान ते परोक्ष ज्ञान छे। जो पहलू शू उदाहरण से आपू, संपूर्ण परोक्ष उदाहरण आपू के जेवी रीतना समझो शास्त्र में स्वर्ग नरक नी वात करवामां आवे छे। स्वर्ग में आवी रीतना ऊपर 16 स्वर्ग रहेला छे, एनी ऊपर ग्रहवेक आदि रहेला छे। नरक में नीचे 7 नरको रहेला छे। नरक में आटली ठंडी छे, आटली गर्मी छे, आवा सेमर नामना वृक्ष होय छे जेना पांदड़ा पड़ता अंग कपाई जाय छे। स्वर्ग मा आवी रीतना इच्छाओनु दुख छे, देवो निरंतर भोग भोगवामा पोतानु आयुष्य काढ़ी नाखे छे। आ बधी जे चर्चा छे ए बधी चर्चा आपणे क्यांथी करी? शास्त्रना आधारे करी ने। शास्त्रना आधारे करेली आ चर्चाओ ए केवी छे के ए विषयोनु आ बाह्य पदार्थोनु ज्ञान करावनार आ शब्द, आ शब्द एटले द्रव्य श्रुत, एना आधारे जीवने थयेलू विकल्पात्मक ज्ञान। विकल्पात्मक ज्ञान एटले शू? के आ वाँच्युं, आपणे वाँच्युं स्वर्गमां आवी व्यवस्था छे, नरकमां आवी व्यवस्था छे, तो ए व्यवस्थाने विचार करतुं ज्ञान। એ જ્ઞાન કેવું છે? કે સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે। ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના આપણે રોજ ન્યૂઝપેપરમાં વાંચીએ કે અમેરિકામાં આવું આવું ફલાણું થયું, અથવા સમાચારમાં સાંભળીએ કે અમેરિકામાં આમાં ફલાણું થયું, તો એ જે વાંચેલી વસ્તુ અથવા એ જે સાંભળેલી વસ્તુ એના પર વિચાર કરતો એ અમેરિકાને વિષયક જે જ્ઞાન એ કેવું જ્ઞાન છે? સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે। ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે એ જગ્યા આપણી સામે તો છે નહીં પ્રત્યક્ષ, સ્વર્ગ નરકાદી અમેરિકાદી આપણી સામે પ્રત્યક્ષ નથી, ત્યાં થતી ઘટનાઓ અથવા ત્યાં થતી વ્યવસ્થિત વ્યવસ્થાઓ એના વિશે જીવ અહીંયા બેસીને ફક્ત વિચાર કરે છે, માટે એ જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે। હવે જો સ્વર્ગમાં પણ દેવ ઇન્દ્ર ત્યાં બેસીને વિચાર કરે છે અને એને ભરત ક્ષેત્રમાં બાળ તીર્થંકરના જન્મનું જ્ઞાન થાય છે, બરાબર, પણ એ જ્ઞાનમાં અને આપણે અહીંયા બેસીને સ્વર્ગનો જે વિચાર કરીએ છીએ અને આપણને સ્વર્ગનું આ શબ્દને આધારે થતું જ્ઞાન, એમાં બહુ ફરક છે। કેવી રીતના બહુ ફરક છે? કે અહીંયા પુસ્તકના આધારે આપણને સ્વર્ગની જે વ્યવસ્થાનું જ્ઞાન થાય છે એ તો અનુમાન રૂપ જ્ઞાન છે। ખ્યાલ આવ્યો ને? અનુમાન એટલે આપણે શબ્દના આધારે ખાલી એવું અનુમાન લગાવીએ છીએ। જ્યારે ત્યાં બેઠેલા ઇન્દ્ર જ્યારે પોતાનો ઉપયોગ મૂકે છે તો એમને તો બાળ તીર્થંકરનો જન્મ પ્રત્યક્ષ દેખાય છે। દેખાય છે એટલે આંખેથી દેખાય એમ નહીં, પણ અવધિ જ્ઞાનથી જેમ જણાઈ જાય છે એમ એમને જણાય છે। ખ્યાલ આવે છે ને? તો એમનું જ્ઞાન તો પ્રત્યક્ષ જ્ઞાન છે, અને આપણું સ્વર્ગ નરકાદી વિશેના વિકલ્પાત્મક જ્ઞાન એ સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે. બરાબર, આ તો થયો પહેલો સંપૂર્ણ પરોક્ષ જ્ઞાનનો ભેદ. હવે બીજો, અભ્યંતરમાં હવે બીજું શું છે? અંશે પરોક્ષ. બરાબર, અંશે પરોક્ષ. જો અભ્યંતરમાં સુખ દુઃખના વિકલ્પ રૂપ જે જ્ઞાન, જે જ્ઞાન થાય છે તે, અથવા તો હું અનંત જ્ઞાનાદિ રૂપ છું એવું જ્ઞાન, તે ઈશત પરોક્ષ. ઈશત એટલે કિંચિત પરોક્ષ જ્ઞાન છે. સમજો, આપણા શરીરની અંદર કંઈક ગડબડ થતી હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, હા, ગળામાં કંઈક થતું હોય, તો આ બધી વસ્તુનું જ્ઞાન કોને થાય છે? આપણા સિવાય કોઈને થતું નથી ને. હા, સમજો આપણા પેટમાં દુખતું હોય તો આપણા પેટમાં દુખવાનું જ્ઞાન આપણે જઈને ડોક્ટરને કહીએ કે ભાઈ મને પેટમાં દુખે છે, તો ડોક્ટરે પણ આપણને પૂછવું પડે ને કે કેવું દુખે છે, ક્યાં ભાગમાં દુખે છે, આમ લવકા મારે છે કે ખાલી જરાક દુખે છે, કેવું દુખે છે. ડોક્ટરને આપણું દુઃખ જણાતું નથી, એ તો આપણા દુઃખને વર્ણનથી સમજવાની, વિકલ્પાત્મક રીતે સમજવાની કોશિશ કરે છે. ડોક્ટર જે આપણા દુઃખને સમજવાની કોશિશ કરે છે તે તો સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે. કેમ કે આપણને જે દુઃખનું વેદન થઈ રહ્યું છે એ આપણે આપણા શબ્દથી સમજાવીએ છીએ, ડોક્ટર એ શબ્દને સાંભળીને અનુમાન લગાવે છે. ખ્યાલ આવ્યો ને? એટલે એ સંપૂર્ણ પરોક્ષ જ્ઞાન છે. જ્યારે આપણને વેદાતું, આપણને અનુભવાતું આપણા શરીરનું દુઃખ, શરીરનું દર્દ, ખ્યાલ આવે છે ને, એ કેવું જ્ઞાન છે? તો અંશે પરોક્ષ જ્ઞાન છે. જો અંશે પરોક્ષ શું કામ કીધું? સૌથી પહેલા તો પેલું જે અમેરિકા અને સ્વર્ગ ને નરકના જે વિકલ્પ કરીને આપણે જે જ્ઞાન કરીએ છીએ એના જેટલું પરોક્ષ નથી. કેમ કે આપણને સાક્ષાત અનુભવાય છે ને, એ દર્દ અનુભવાય છે ને, માટે એના જેટલું પરોક્ષ નથી. પણ જેવી રીતના અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાનમાં કોઈ પૂતગલને જાણવાની શક્તિ છે તો આત્માથી ડાયરેક્ટ સ્પષ્ટતાથી તે જાણે છે, એના આગળ પાછળ ઉપર નીચે બધી જ વસ્તુ આત્મા એને જાણી લે છે, વ્યવસ્થિત રીતે જાણી લે છે, એવું સ્પષ્ટ જ્ઞાન અહીંયા નથી. ખ્યાલ આવે છે ને? જે આપણા પેટમાં કંઈ દુખતું હોય તો એ દુઃખ ક્યાં થઈ રહ્યું છે, કેટલી ઇન્ટેન્સિટીથી થઈ રહ્યું છે, એનું કારણ શું છે, આ બધી વસ્તુ કંઈ આપણને જણાતી નથી. આ તો અંદરથી કંઈક ફિલિંગ આવે છે કે ના, ક્યાંક દુખે છે. ખ્યાલ આવ્યો ને? એ ક્યાંક દુખે છે એવું અંદરથી ઇન્દ્રિયાત્મક જ્ઞાન થયું માટે તે પરોક્ષ જ્ઞાન છે. પણ કેવું પરોક્ષ છે? કે ભાઈ અંશે પરોક્ષ. ખ્યાલ આવે છે કે નહીં? પેલું જેટલું સાક્ષાત પરોક્ષ છે, સંપૂર્ણ પરોક્ષ છે એવું નથી, પણ પ્રત્યક્ષ જેવું પણ નથી, ઇન બિટવીન છે, માટે તેને અંશે પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અંશે પરોક્ષ કહો કે ઈશત પરોક્ષ કહો, બે એક જ વસ્તુ છે. બરાબર, હવે આગળ વધીએ. હવે જો ત્રીજું શું કીધું હતું? પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ. હવે જો આ ઇન્ટરેસ્ટિંગ છે ને, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ બે ઇન્દ્રિય અને મનથી થનારા જ્ઞાન છે. બરાબર, ઇન્દ્રિય અને મનથી થનારા પર પદાર્થના જ્ઞાન. પણ જ્યારે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે, પોતાના આત્માના અનુભવ વખતે શરૂઆતમાં તો ભલે વિકલ્પાત્મક રીતે હું શુદ્ધ છું, હું બુદ્ધ છું એવા વિકલ્પ ચાલે છે, પણ પાછળથી તે વિકલ્પ પણ બંધ થઈ જાય છે અને જીવ પોતાના મતિશ્રુત જ્ઞાનથી આત્માનો અનુભવ ડાયરેક્ટ કરે છે. હવે ત્યાં ડાયરેક્ટ અનુભવ કરતી વખતે કોઈ ઇન્દ્રિય કે મન એમાં નિમિત્ત નથી. આત્માને મતિશ્રુત જ્ઞાનથી આત્માના જ આનંદનો અનુભવ साक्षात प्रत्यक्ष थई रह्यो छो। माटे ए ज्ञान केवु छे के परोक्ष नथी पण प्रत्यक्ष ज्ञान छे। जो अहींयाथी वांचे थर्ड पॉइंट, थर्ड परोक्ष नथी पण प्रत्यक्ष, बराबर। जे निश्चय भावश्रुत ज्ञान छे, निश्चय भावश्रुत ज्ञान एटले श्रुत ज्ञान द्वारा आत्माना अनुभव वखतनु आनंदना अनुभवनु ज्ञान, तेने कहेवाय निश्चय भावश्रुत ज्ञान। जे निश्चय भावश्रुत ज्ञान छे ते शुद्धात्मानी सन्मुख होवाथी सुख संवित्ति स्वरूप ज्ञान छे। केवु छे? ए शुद्धात्मानी सन्मुख ए ज्ञान छे। ते ज्ञान जो के पोताने जाने छे तो पण इंद्रिय अने मन थी उत्पन्न थता विकल्पोना समूह थी रहित होवाथी निर्विकल्प ज्ञान छे। जीव जारे पोताना आत्मानो अनुभव करे छे तो ए ज्ञान केवु छे के भले ए ज्ञान मतिश्रुत ज्ञान छे, पोताना आत्मानु थनारू ज्ञान छे, तो पण जेवी रीतना मतिश्रुत ज्ञान पर पदार्थ ने जाणती वखते इंद्रिय अने मन द्वारा विकल्प उत्पन्न करे छे, एवा अहींया कोई विकल्प नथी। ए ज्ञान पोताना आत्माने डायरेक्ट जाणे छे, तेने आत्मज्ञान शब्दथी ओळखवामां आवे छे। आ ज्ञान कयू ज्ञान? કે આ જે મતિશ્રુત જ્ઞાન દ્વારા પોતાના આત્માને જાણે છે ડાયરેક્ટ ઇન્દ્રિયના મનના નિમિત્ત વગર, એ જ્ઞાન જો કે કેવળ જ્ઞાનની અપેક્ષા પરોક્ષ છે। કેવળ જ્ઞાનમાં તો જેવો આત્મા જણાયો, જેને પ્રદેશ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે કે એક એક પ્રદેશ પ્રદેશનું જ્ઞાન થાય છે, એવું અહીંયા જ્ઞાન નથી। એટલું સાક્ષાત એટલું સ્પષ્ટ જ્ઞાન અહીંયા નથી, પણ પોતાના આત્માના અનુભવ વખતે એ જે જણાય છે એ તો ફક્ત આનંદનો અનુભવ થાય છે। પણ એ આનંદનો અનુભવ કેવો છે? કે ત્યાં ઇન્દ્રિય કે મન કોઈનું નિમિત્ત નથી, એ સ્પષ્ટ જણાય છે। એટલે શું કહે છે? કે જો કે આ જ્ઞાન કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે, તો પણ છદ્મસ્તોને શાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી શયોપશમિક હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે। જો શું કહે છે? કોઈ જીવ, જે પણ જીવ છદ્મસ્ત છે, છદ્મસ્ત એટલે કે હજી કેવળ જ્ઞાની નથી, જે જીવને હજી ક્ષયોપશમ જ્ઞાન છે, એવા ક્ષયોપશમ જ્ઞાનની કમ્પેરિઝન કરીએ તો જ્યાં ઇન્દ્રિય અને મન દ્વારા પરપદાર્થને જાણતા હતા તો એ પરપદાર્થને તો પરોક્ષ જાણતા હતા, એની સામે આ જે આત્મામાં આનંદનું જ્ઞાન થયું એમાં કોઈ ઇન્દ્રિય કે મન નિમિત્ત નથી, માટે એ તો સાક્ષાત પ્રત્યક્ષ જ્ઞાન જ છે। પણ હા, કેવળ જ્ઞાનની કમ્પેરિઝનમાં એટલું પ્રત્યક્ષ પણ નથી। ખ્યાલ આવે છે ને? જો આપણે શેની ચર્ચા કરી રહ્યા છે કે આ જે મતિશ્રુત જ્ઞાન છે એ મતિશ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન હોવા છતાં એમાં બે ભેદ પાડવામાં આવે છે। એક છે સામ વ્યવહારિક પ્રત્યક્ષ, એટલે કે જાણે વ્યવહારથી પ્રત્યક્ષ જેવું દેખાય છે તે, અને બીજું છે પરોક્ષ। હવે પરોક્ષના ત્રણ ભેદ પાડ્યા, સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને આત્માના અનુભવ વખતે થનારું પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ જ્ઞાન। ખ્યાલ આવે છે ને? જો પેલું સામ વ્યવહારિક પ્રત્યક્ષ કીધું ને, એ પ્રત્યક્ષ જેવું ભાસે છે પણ છે નહીં પ્રત્યક્ષ, અને જ્યારે અહીંયા બીજું શું કીધું, પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ, ત્યાં તો પરોક્ષનો નિષેધ કરીને આત્માના અનુભવ વખતનું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે એમ પ્રૂવ કરે છે। ખ્યાલ આવે છે કે નહીં? જો સરવાળો શું કાયદો બધી વસ્તુનો, કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે તો પરોક્ષ જ્ઞાન જ, અને એના બે ભેદ પડે છે, સંપૂર્ણ પરોક્ષ અને અંશે પરોક્ષ। હવે અંશે પરોક્ષમાં જ અમુક જ્ઞાન એવા વ્યવહારમાં પ્રત્યક્ષ જેવા સાક્ષાત ભાસે છે, तो एने साम व्यवहारिक प्रत्यक्ष कई देवामां आवे छे, पण छे तो ते पण परोक्ष बराबर। अने आने छोड़ीने जे एक स्पेशल कंडीशन में ज्यारे मति ज्ञान अने श्रुति ज्ञान पोताना आत्मानो अनुभव करे छे, ते आत्मानो अनुभव करते वक्तनी सिचुएशन में कोई इंद्रिय के मन निमित्त नथी, ए आनंदनो अनुभव जीव स्वजाते स्वयं पोतानी पोताना ज ज्ञान थी करे छे, माटे तेने प्रत्यक्ष ज्ञान कहेवामां आवे छे। ઘણી જગ્યાએ તેને સ્વાનુભવ પ્રત્યક્ષ જ્ઞાન પણ કહેવામાં આવે છે, અથવા ભાવશ્રુત જ્ઞાન પણ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે આપણે પરોક્ષ જ્ઞાનના પૂરા ભેદ પ્રભેદની ચર્ચા કરી, બરાબર। હવે જો પ્રશ્નોત્તર માળામાં પાછા આવી જઈએ, પ્રશ્નોત્તર માળામાં ક્વેશ્ચન નંબર 48, જો આ 48 નંબરનો ક્વેશ્ચન છે એ આપણે આગળ જે 267 એક ક્વેશ્ચનમાં જે મતિ જ્ઞાનના ભેદ પ્રભેદ આપણે પહેલા જોયા હતા, સ્મૃતિ પ્રત્યવી તર્ક અનુમાન, એને જ અહીંયા ફરીથી રિપીટ કર્યું છે, એટલે આપણે એને ફટાકથી વાંચી જઈએ। જો શું કહે છે, પરોક્ષ પ્રમાણને બીજી કઈ રીતે ભેદ પાડી શકાય? આપણે એક રીતે તો ભેદ પાડ્યા ને કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ પરોક્ષ, પરોક્ષના સંપૂર્ણ પરોક્ષ, અંશે પરોક્ષ અને પરોક્ષની પણ પ્રત્યક્ષ, બરાબર। આ એક થઈ ગયા। હવે કે છે કે એને બીજી કઈ રીતે ભેદ પાડી શકાય? તો જો જે મતિ જ્ઞાનના ભેદો છે ને એને જ પરોક્ષ જ્ઞાનના ભેદો કહી શકાય છે, તો અહીંયા જો શું કહે છે કે તેના પાંચ ભેદ પાડી શકાય છે। કોના? પરોક્ષ પ્રમાણ જ્ઞાનના કયા ભેદ પાડી શકાય? તો પાંચ ભેદ પાડી શકાય, સ્મૃતિ પ્રત્યભી જ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ। આ પાંચ ભેદ જ મતિ જ્ઞાનના ભેદ પ્રભેદ છે। જો એને આપણે જોવું હોય તો આગળ જો આગળ ક્વેશ્ચન નંબર 269 માં છે, ક્વેશ્ચન નંબર 269 મતિ જ્ઞાનના કેટલા ભેદ? તો મતિ જ્ઞાનના ચાર ભેદ છે, સ્મૃતિ પ્રત્યભી જ્ઞાન તર્ક અને અનુમાન, બરાબર। હવે અહીંયા પાંચમો ભેદ એક આગમ જ્ઞાન તરીકે ઉમેર્યું છે। આગમ જ્ઞાન કહો કે આ શબ્દ રીતે વાંચીને એ પણ મતિશ્રુત જ્ઞાન કહો, એક જ વસ્તુ છે, ખ્યાલ આવે ને? જો આપણે તેને વાંચી જઈએ, પરોક્ષ જ્ઞાનના પાંચ ભેદ, સ્મૃતિ પ્રત્યભી જ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ। એમાં પહેલું સ્મૃતિ, સ્મૃતિ કોને કહેવાય? સ્મૃતિ એટલે મેમરી, કોઈ પહેલા જાણેલી વસ્તુ હોય, જો પહેલા અનુભવ કરેલા પદાર્થને યાદ કરવું તેને સ્મૃતિ જ્ઞાન કહે છે। ગઈકાલે આપણે વસ્તુ કંઈક જોઈ હોય, કંઈક ભોજન કર્યું હોય, કંઈક અનુભવ કર્યો હોય, એને આજે યાદ કરવું તેને સ્મૃતિ જ્ઞાન કહેવામાં આવે છે। આપણે નાનપણના કે કોઈ બચપનના કોઈ જૂના જૂના પ્રસંગો આપણને યાદ આવે ને, એને સ્મૃતિ જ્ઞાન કહેવામાં આવે છે। તો એ યાદ આવે છે તો કોના નિમિત્તે યાદ આવે છે? કે મનના દ્વારા, મનના નિમિત્તે યાદ આવે છે। તો મન દ્વારા એ વિકલ્પ થવા, આત્માથી ડાયરેક્ટ એવા વિકલ્પ થતા નથી, મનના નિમિત્તે થાય છે, માટે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર। ચાલો બીજું, પ્રત્યભી જ્ઞાન। આ પ્રત્યભી જ્ઞાન શું છે? પ્રત્યભી જ્ઞાન એ સ્મૃતિ જ્ઞાન અને વર્તમાનના પ્રત્યક્ષ જ્ઞાન એ બેનું કોમ્બિનેશન છે। સ્મૃતિ જ્ઞાનમાં જે પહેલા જાણેલી વસ્તુ, ક્યારેક પહેલા જાણેલી વસ્તુને યાદ કરવી એને સ્મૃતિ જ્ઞાન, હવે યાદ કરવી અને વર્તમાનમાં જાણેલી વસ્તુને સાથે કમ્પેર કરવી, ક્યારે આ તો ઓલી જ છે, આ તો ઓલી જ છે, આ તો ઓલું જ છે એમ કમ્પેર કરવું, તેને પ્રત્યભી જ્ઞાન કહેવામાં આવે છે। જો શું કહે છે, બીજું પ્રત્યભી જ્ઞાન, સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં જોડાણ રૂપ જ્ઞાનને પ્રત્યભી જ્ઞાન કહે છે। સ્મૃતિ અને પ્રત્યક્ષ, વર્તમાનમાં પ્રત્યક્ષ જણાતું, જો અહીંયા પ્રત્યક્ષ એટલે પરોક્ષ જ સમજવું, આ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જણાતું જ્ઞાન, પણ પ્રત્યક્ષ એટલે અહીંયા સામ વ્યવહારિક પ્રત્યક્ષના અર્થમાં લીધું છે, ખ્યાલ આવે છે કે નહીં? તો જો જૂની કોઈક સ્મૃતિ છે અને વર્તમાનમાં કોઈ પ્રત્યક્ષ એટલે કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ વસ્તુ જણાઈ રહી છે, तो एना विषय में पदार्थों में जोड़ रूप ज्ञान ने प्रत्यभिज्ञान कहे छे। एना विषय में आने वर्तमान ज्ञान ने अने स्मृति ने जोड़वू, जेवी रीतना समझो कि मारी पासे नानपण में कोई रमकड़ू हतुं अने वर्तमान में मैं कोई बीजा छोकरा पासे एवुं रमकड़ू जोयुं, तो हवे आ रमकड़ू मारुं छे एम तो न कही शकाय ने वर्तमान में, केम के मारी पासे तो 25 वर्ष पहेला हतुं, पण एम कही शकाय ने के जो मारी पासे आवुं ज हतुं, ख्याल आवे छे ने। तो वर्तमान ज्ञान ने अने स्मृति ने जोड़वू, कोई पण रीते जोड़वू, तो एने प्रत्यभिज्ञान कहेवामां आवे छे। हवे आ प्रत्यभिज्ञान पण स्मृति, स्मृति एटले मनना निमित्ते थयुं ने, स्मृति में मननुं निमित्त छे, अने वर्तमान ज्ञान में पांचे इंद्रियमांथी कोईनुं पण निमित्त होई शके, चक्षु इंद्रियनुं, कर्ण इंद्रियनुं, ग्राण इंद्रियनुं, कोईनुं पण निमित्त होई शके। तो इंद्रियना निमित्ते थतुं ज्ञान छे, माटे परोक्ष ज्ञान छे, बराबर। हवे जो थर्ड तर्क ज्ञान, तर्क ज्ञान सूचके छे के व्याप्तिना ज्ञान ने तर्क कहे छे। तर्क शुं कहे छे? व्याप्तिना ज्ञान ने तर्क कहे छे, अर्थात हेतु थी जे विचार करवामां, हेतु थी जे विचारवामां लीधुं ते ज्ञान ने तर्क कहे छे। आनो शुं मतलब? के वर्तमान में आपणे कोई वस्तु जाणी रह्या छे, कोई जोई रह्या छे, अने एमां जे व्याप्ति ज्ञान थयुं, व्याप्ति एटले के कोई गुण एमां व्यापेलो छे, तो कोईक लक्षणना आधारे पदार्थनो निर्णय करो, लॉजिकना बेसिस पर, लॉजिक एटले रीजनिंगना बेसिस पर पदार्थना लक्षणथी पदार्थनो निर्णय करवो, तेने तर्क ज्ञान कहेवामां आवे छे। जेवी रीतना समझो कि आपणे शाकभाजीनी मार्केटमां गया अने त्यां मारे लींबु खरीदवा छे, तो मैं तो बधा शाकभाजी जोया ने, बधा शाकभाजी ने जोया पछी लींबुना जे लक्षणो छे ए लक्षणोना आधार थी के भाई गोळ होय, लीला कलरनो होय कि पीळा कलरनो होय, आवी रीतना एनी खाटी सुगंध होय, ए लक्षणोथी मैं बधा शाकभाजीमांथी लींबुने आइडेंटिफाई कर्या। अनेक मळेली वस्तुओमांथी एक वस्तुने जुदू पाडनारुं ज्ञान तेने लक्षण ज्ञान अथवा तर्क ज्ञान कहेवामां आवे छे। ख्याल आव्यो के नहीं? तो वर्तमान में चक्षु इंद्रिय के कर्ण इंद्रिय थी सांभळेली वस्तु के घणी बधी जे ज्ञान थी वर्तमान में ज्ञान थई रह्युं छे, ए ज्ञान में मनना आधारे जे मे व्याप्ति ज्ञान जोड्युं, जे व्याप्तिनु ज्ञान एमां जोड्युं अने तर्कना आधारे पदार्थनो निर्णय कर्यो, तो एवा ज्ञान ने तर्क ज्ञान कहेवामां आवे छे। हवे आ तर्क ज्ञान पण इंद्रिय ने मनना निमित्ते ज थाय छे, माटे ए पण परोक्ष ज्ञान छे, बराबर। हवे आगळ चोथुं छे अनुमान ज्ञान। अनुमान ज्ञान शुं छे? साधन थी साध्यना ज्ञान ने अनुमान ज्ञान कहे छे। समझो कोई पदार्थ आपणने देखातो नथी, अहीं हवा छे देखाती नथी, पण ए हवा थी श्वास लई शकाय छे ने, अथवा पंखो चालू कर्यो तो हवानो अनुभव थाय छे ने, एनाथी निर्णय थयो के अरे आजे तो बहु गरमी छे, अरे आजे तो बहु ठंडी छे। ए जे स्पर्शनेन्द्रियना ज्ञान थी पदार्थनो निर्णय कर्यो, तो एने अनुमान ज्ञान कहेवामां आवे छे। ख्याल आव्यो के नहीं? अनुमान ज्ञान शुं छे? के जे पदार्थना लक्षणो छे ए पदार्थना लक्षणोथी पदार्थनो निर्णय करवो, तेने अनुमान ज्ञान कहेवामां आवे छे। तो जो आ अनुमान ज्ञान करवा माटे पण पहेला तो पांच इंद्रिय के मनना आधारे पदार्थनो एना लक्षणोनो अनुभव थवो पड़शे के नहीं? ए लक्षणोनो अनुभव थयाथी आपणे पदार्थनो निर्णय करी शकीए छे, तो एवा ज्ञानने अनुमान ज्ञान कहेवामां आवे छे, बराबर। आ थयुं चार, हवे छे पांचमुं। पांचमू छे आगम ज्ञान। आगम ज्ञान शुं कहे छे? आप्तना वचनोथी उत्पन्न थयेला अर्थ ज्ञान ने आगम ज्ञान कहे छे। आप्त एटले जिनेन्द्र भगवान, बराबर। जिनेन्द्र भगवाने आपेला दिव्य ध्वनि द्वारा जे उपदेश थी જે આગમ બન્યા છે, આગમ એટલે શાસ્ત્ર, એ શાસ્ત્રમાં વાંચીને જે પદાર્થનું જ્ઞાન આપણને થયું, જેવી રીતના સમજો ત્રણ લોકમાં ઉપર સ્વર્ગ છે, અહીંયા મધ્ય લોક છે, નીચે નરક છે, મધ્ય લોકમાં અનેક અસંખ્યા દ્વીપ સમુદ્રો છે. હવે આપણને કેવી રીતના ખબર પડી? આપણે જોવા તો ગયા નથી કે અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, તો કેવી રીતના ખબર પડી કે ભાઈ આ આપ્ત જિનેન્દ્ર ભગવાને જે કેવળ જ્ઞાનમાં જાણ્યું, પોતાની દિવ્ય ધ્વનિમાં કહ્યું, એ જ શાસ્ત્રોમાં ગૂંથાયું અને એ શાસ્ત્રોને મેં વાંચ્યા, તો શાસ્ત્રને વાંચીને મને જે જ્ઞાન થયું એને આગમ જ્ઞાન કહેવામાં આવે છે. આગમ જ્ઞાન દ્વારા પદાર્થનો જે નિર્ણય કર્યો, આગમ જ્ઞાન દ્વારા જે પદાર્થનો નિર્ણય કર્યો, તો એમાં પણ પાંચ ઇન્દ્રિય અને મનનું નિમિત્ત આવ્યું કે નહીં? માટે એ પણ પરોક્ષ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? આ રીતે આ પાંચ પ્રકારના પરોક્ષ જ્ઞાન છે. કયા? સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ જ્ઞાન. આ પાંચે જ્ઞાનથી પદાર્થનો ઇનડાયરેક્ટ નિર્ણય જે કર્યો, તો એને પરોક્ષ જ્ઞાન, એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ખ્યાલ આવે? આને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જો હવે આ પ્રશ્નોત્તરવાળામાં જ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી જે અમુક એની મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિતજીએ ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી કરીને એક બહુ સરસ નિબંધ લખ્યો છે. એ ખરેખર મોક્ષમાર્ગ પ્રકાશકનો ભાગ નથી, અલગથી મળેલી રચના છે, પણ એને મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ પાછળ પરિશિષ્ટમાં જોડીને પ્રિઝર્વ કરવામાં આવી છે. તો જો ત્યાં આ પાંચે જ્ઞાન વિશે, આ પાંચ જ્ઞાન છે ને, સ્મૃતિ, પ્રત્યભિ, તર્ક આદિ, એના વિશે થોડીક માહિતી ત્યાં આપી છે, બહુ સરસ રીતે છણાવટ કરી છે. જો અહીંયા આપેલું છે, આપણે વાંચીએ, પેજ નંબર 253 પર છે, ક્વેશ્ચન 48 પછી નીચે બ્રેકેટમાં છે. અહીં તો આગમ અનુમાનાદિક પરોક્ષ જ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે. શું કહ્યું? આ જીવને આત્માનો અનુભવ થાય છે. એ આત્માનો અનુભવનું વર્ણન ક્યાં કર્યું છે? કે આગમમાં. આગમમાં એટલે કે જિનેન્દ્ર ભગવાનના શાસ્ત્રમાં. એ શાસ્ત્રનું વાંચન આપણે કર્યું, શાસ્ત્રનું વાંચન કર્યાથી હવે આપણને આત્માના અનુભવ વખતે કેવી પરિસ્થિતિ બને છે એનું અનુમાન આવે છે કે નહીં? તે કેવું જ્ઞાન થયું? પરોક્ષ જ્ઞાન થયું. બરાબર? જો જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે, તેથી તેને આગમ પરોક્ષ જ્ઞાન કહીએ છે. જો આમાં પંડિતજીની મુખ્ય સ્પેશિયાલિટી શું છે? આગમ જ્ઞાન, અનુમાન જ્ઞાન, પછી આજે તર્ક આદિ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, બધામાં જીવને પોતાના અનુભવમાં કેવી રીતના જોડે અને ત્યારે જીવ કેવી રીતે એમાં મગ્ન થાય છે એની અહીંયા વાત બહુ સરસ રીતે કરે છે. જે જીવે આગમ જ્ઞાન દ્વારા પોતાના આત્માના અનુભવ વખતે કેવી પરિસ્થિતિ બને છે એનો એનો એનું વાંચન કર્યું અને હવે પોતાના અનુમાન દ્વારા એમાં વિચારોમાં મગ્ન થાય છે, તો એવા જ્ઞાનને આગમ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર? પણ આ આગમ જ્ઞાનમાં પણ પોતાના વિચારોમાં મગ્ન થવાને કારણે મન દ્વારા થતું જ્ઞાન છે, માટે તે પરોક્ષ જ્ઞાન છે. બરાબર? હવે જો સેકન્ડ અનુમાન જ્ઞાન, અથવા હું જ આત્મા છું તેથી મારામાં જ્ઞાન છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જેમ કે સિદ્ધાદિક છે, વળી જ્યાં આત્મા નહીં ત્યાં જ્ઞાન પણ નહીં, જેમ કે મૃતક કલેવર છે. જો હું જ આત્મા છું, મારામાં જ જ્ઞાન છે, અને જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. હવે મૃતક ડેડ બોડી હોય તો ડેડ બોડીમાં જ્ઞાન નથી તો ત્યાં આત્મા પણ નથી, અને સિદ્ધ ભગવાન છે ત્યાં કોઈ શરીર નથી પણ જ્ઞાન છે તો આત્મા પણ છે. આવું જે અનુમાન દ્વારા, આ પ્રમાણે અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે. જે જીવ આ રીતે તત્વ વિચાર કરે છે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, आ जातनो तत्व विचार करवामा जे पोताना परिणामों ने मग्न करे छे, तो ये मग्न करवामा जे अनुमान करे छे, ये अनुमान पण आत्मामा मनना निमित्ते थाय छे ने, माटे ये पण परोक्ष ज्ञान छे। परोक्ष ज्ञान छे तो पण आगम ज्ञान, अनुमान ज्ञान, तर्क ज्ञान आ बधा जे हमणा के छे એ બધા પોતાના આત્માના પરિણામોને આ આત્માના અનુભવમાં મગ્ન કરવાને કારણે એ આત્માના અનુભવમાં સ્ટ્રોંગ નિમિત્ત છે। ખ્યાલ આવે છે કે નહીં? જો થર્ડ કેસ સ્મૃતિ જ્ઞાન, આગમ અનુમાનાદી વડે જે વસ્તુ સ્વરૂપ જાણવામાં આવ્યું તેને યાદ રાખીને તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે। જે આ આગમથી, આગમથી એટલે કે શાસ્ત્રથી પોતાના આત્માનું સ્વરૂપ વાંચ્યું, અનુમાન જ્ઞાન દ્વારા જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, આવા દ્રઢ નિશ્ચયથી પોતાના આત્માનો નિશ્ચય કર્યો, બરાબર, અને પોતાના આત્માનો નિશ્ચય કર્યો તો જીવને આત્માનો અનુભવ પણ થયો। એ અનુભવ જે થયો, હવે એ અનુભવનું જ્ઞાન પોતાની સ્મૃતિમાં રહી જવું અને એને વારંવાર યાદ કરવું કે જો આત્માના અનુભવમાં આવી પરિસ્થિતિ બને છે, આમાં આમ બને છે, એવા જ્ઞાનને સ્મૃતિ જ્ઞાન કહેવામાં આવે છે। એ સ્મૃતિ જ્ઞાન પણ કેવું છે કે જીવ પોતાના આત્માના પરિણામોને એમાં મગ્ન કરે છે મનના નિમિત્તથી, માટે છે તો પરોક્ષ પણ આત્માના અનુભવમાં સ્ટ્રોંગ નિમિત્ત છે। ઇત્યાદિ પ્રકારથી સ્વાનુભવમાં પરોક્ષ પ્રમાણ વડે જ આત્માનું જાણવું થાય છે। જો આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન બે જ્ઞાન જોયો ને, પ્રત્યક્ષ જ્ઞાન તો મતિ જ્ઞાન સોરી મન પર્યાય જ્ઞાન, અવધિ જ્ઞાન, કેવળ જ્ઞાન તો પાછળથી થાય છે। એક અવધિ જ્ઞાનમાં જે દેશ ભાવ પ્રત્યય છે એને જવા દો, જે ગુણ પ્રત્યય અવધિ જ્ઞાન છે એ પણ સમ્યક દર્શન પછી થાય છે। તો વર્તમાનમાં જ્યારે સમ્યક દર્શન કરવાનું છે, આત્માનો અનુભવ કરવાનો છે, ત્યારે તો આપણી પાસે મતિ ને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન જ અવેલેબલ છે કે નહીં? તો પણ એ પરોક્ષ જ્ઞાન દ્વારા આગમથી, અનુમાનથી, સ્મૃતિથી પોતાના આત્માના જ્ઞાનને પોતાના આત્માના જ અનુભવમાં જીવ નિરંતર મગ્ન કરે છે। એ મગ્ન કરે છે તો ભલે શરૂઆતમાં મનનું નિમિત્ત છે માટે પરોક્ષ જ્ઞાન છે, પણ પાછળથી તે પણ છૂટી જતા આત્માનો અનુભવ જીવને ડાયરેક્ટ થાય છે। માટે આવું જે પરોક્ષ જ્ઞાન છે તે જ આત્માના અનુભવમાં નિમિત્ત છે, સાક્ષાત કાર્યકારી છે, એમ અહીંયા કહે છે। અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે। જેવું જ્ઞાન અવધિ જ્ઞાન ને મનપર્યાય જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, એવો જ આત્માનો અનુભવ વખતે આત્માનું જ્ઞાન જાણે પ્રત્યક્ષ થતું હોય એવું પ્રતિભાસે છે। આ ન્યાયે આત્માનું પણ પ્રત્યક્ષ જાણવું એમ કહીએ તો દોષ નથી। શું કહે છે? જે જીવને પોતાના આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થયું, અનુભવ થયો, એ અનુભવ તો પ્રત્યક્ષ જ્ઞાન છે કેમ કે ત્યાં કોઈ ઇન્દ્રિય કે મન નિમિત્ત નથી, પણ એ અનુભવ સુધી પહોંચવા માટે જીવને ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન, આ આગમ જ્ઞાન, અનુમાન જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન આદિ જ્ઞાન જ કાર્યકારી છે। માટે જીવે નિરંતર એના દ્વારા પોતાના આત્માને જાણીને પોતાના આત્માને એમાં મગ્ન કરવો જોઈએ, એ જ જીવને કાર્યકારી છે। જો આ રીતે આપણે આજે પરોક્ષ જ્ઞાનની ચર્ચા કરી, આની પહેલા પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા કરી હતી, હવે આગળ અમુક વ્યાપ્તિ, સાધન આદિ અમુક પરિભાષિક શબ્દો બચ્યા છે એની આપણે ચર્ચા કરશું, એટલે આપણો પ્રમાણનો વિષય પૂરો થશે, એના પછી આપણે નય જ્ઞાનમાં આગળ જશું। ચાલો જીનવાણી સુધી। હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું રો। બોલો જીનવાણી માત નો જય હો, જય જીનેન્દ્ર ભાઈ।